શ્રી સમયસાર શ્લોક 276 અને 277 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 27.
મુક્તાત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પ્રગટ કરી દે છે. ઓ વિચલિત સિદ્ધાત્મની આત્મનામ આત્મના આત્મની આત્મન આત્મને અનવરત નિમગ્નમ ધારય ભ્રષ્ટમોહમ ઉદિતમ અમૃત ચંદ્ર જ્યોતિ ગીત સમંતા જ્વલતુ વિમલ પૂર્ણમ ની સ્વપ્ન સ્વભાવમ. શ્લોકા અવિચલિ ચિદાત્મની આત્મની આત્માનમ અનવરત નિમગ્નમ ધારય. જે અચળ ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી અનવરતપણે એટલે અટક્યા વગર નિરંતર નિમગ્ન રાખે છે, અર્થાત પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છૂટતી નહીં. આત્મજ્યોતિ જેણે મૂળનો એટલે અજ્ઞાન અંધકારનો નાશ કર્યો છે અને જેનો સ્વભાવ નિસ્પત્ન એટલે કે પ્રતિપક્ષ વિનાનો છે, જે નિર્મળ છે અને જે પૂર્ણ છે, એ આ ઉદય પામેલી અમૃતચંદ્ર જ્યોતિ, અમૃતનું ચંદ્રમા સમાન જ્યોતિ એટલે કે જ્ઞાન એટલે કે આત્મા સર્વ તરફથી જાજલ્યમાન રહો. સર્વ તરફથી પ્રકાશમાન હો, એક જ વાક્ય છે આખું એક શ્લોકનું એક વાક્ય છે. હું આ એક શૈલી લીધી છે. જે અચળ ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને નિમગ્ન રાખે છે, આત્મામાં અને આત્માને આત્માને નિમગ્ન રાખે છે અને આત્મામાં એ દ્રય છે, દ્રયમાં નિમગ્ન રાખે છે. કોને? પર્યાયને. તો દ્રયમાં પર્યાયને નિમગ્ન રાખે છે એમ નહીં કહેતા, આત્મામાં આત્માને નિમગ્ન રાખે છે એમ કહેવામાં આવે છે. આ સહી છે. વિશેષપણે એનો ભાવ આત્મભાવ ભાષે તેથી દ્રવ્ય પર્યાયની વિવિક્ષા કરતા નથી. કાલે પ્રશ્ન ઉઠ્યો હતો ને દ્રવ્ય પર્યાય, એક દ્રવ્ય છે ને એક પર્યાય છે. આ તો બરાબર છે, દ્રવ્ય એક પર્યાય, પરંતુ એમ દ્રવ્ય પર્યાય નહીં કહેતા, બંનેને આત્મા કહેવામાં એ અધ્યાત્મ શૈલી છે. અને એથી ભાવનું ભાસવું અથવા ભાવનું વિશેષ આવિર્ભાવ થવો એ અનુકૂળ છે એને નિમિત્તે. તેથી એ પદ્ધતિથી કહેવામાં આવે છે. દ્રવ્ય પર્યાયની વાત ચાલે છે ને, એક દ્રવ્ય છે ને એક પર્યાય છે. છતાં અચળ ચેતના સ્વરૂપ આત્મા જેનું સ્વરૂપ અચળ છે, ચૈતન્ય રૂપ છે, એને તો કોણ નિર્મળ છે ને પૂર્ણ છે. નીચે એવા આત્મ સ્વરૂપમાં આત્માને પોતાથી નિરંતરપણે નિમગ્ન રાખે છે. વિશેષ ભાવ છે કે આમ તો પર્યાય દ્વારા આ હું છું એવું જે પ્રધાન જ્ઞાન અને સ્થિરતાનું જે પરિણમન છે, સદા જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મ જેને કહ્યો, એમાં જે ત્રિકાળી તત્વ છે, એ ત્રિકાળી તત્વમાં હું પણ એમાં આત્મા કહ્યો, એમ આ હું આત્મા જે અચળ છે એમાં આત્મામાં આત્માને રાખ્યો, સદૃષ્ટ ભાવમાં થાય છે. તો અહીંયા શું કેમ છે
કે પરમાં આ હું એમ કરવા જાય છે તો ત્યાં તો આત્મા છે
નહીં,
પરમાં મમત્વ કરે છે ને, પરબ્રહ્મમાં મમત્વ કરે છે કે આ હું
નહીં,
એમાં તો કાંઈ આત્મા છે નહીં, પરિવારમાં હોય છે ને આમ કે છે લોકો કે માનવ જીવ છે, દીકરી પ્રત્યે પ્રેમ હોય, દીકરા પ્રત્યે પ્રેમ હોય ને પરિવારમાં, માતાને ઘણો રાગ હોય છે તો એને પુષ્ટ કરવા એમ કે છે ભાઈ માનવ જીવ છે એ તો, સામાન્ય રીતે પિતાને એટલો રાગ હોતો નથી જેટલો એની માતાને હોય છે, પણ એ કાંઈ એક આત્મા છે બીજાના આત્મામાં મમત્વ કરે એટલે એ મમત્વ કરતો છે, ઠીક છે ને, બરાબર છે ને, સુકૃત છે એમ છે, એ તો પ્રત્યક્ષ દુઃખરૂપ છે, કે હું માં છું માનનારે એમ માન્યું છે, એનો આત્મા કોઈ બીજા આત્માનો માતા છે એમ તો વસ્તુ છે, એને દુઃખ થાય વધારે થાય, અનુકૂળતા થાય પ્રતિકૂળતા થાય ત્યારે ખાસ તો સંયોગ યોગમાં છે ને, સંયોગ તો વિયોગ સહિત છે કે નહીં, એક નક્કી કરી નાખ્યું કે હું આમ છું એ આત્મા એમ છે ખરેખર એમ તો છે નહીં, પણ એ પોતાના આત્મામાં આત્માને રાખતો નથી, પરબ્રહ્મમાં મમત્વ પણ થતા એ પોતાના આત્માને આત્મામાં રાખતો નથી એમ થાય છે, એના ઉપર આપણે જરા વિશેષ વિચાર કરીએ છીએ કે આત્મા માં આત્માને રાખો એટલે શું, તો એને આગમની પદ્ધતિથી સમજાય સમજાવવામાં આવે તો એમ કહેવાય કે દ્રવ્યમાં પર્યાય ને એકાગ્ર કરે છે, સમજાય છે, એટલે તો આપણે થોડો વિશેષ વિચાર કરીએ છીએ કે અહીંયા આમ કેમ શૈલી આવે છે, આ તો સમીસારમાં ધ્યાનથી જોવામાં આવે તો આચાર દેવની આ પ્રધાન શૈલી છે, પહેલેથી બીજી ગાથાથી આ વાત કરવી પડે છે, આપણે દર્શનના ચારિત્રમાં સ્થિત છે એમ કરીને, તે પરદ્રવ સ્વદ્રવમાં સ્થિત છે ને પરદ્રવમાં સ્થિત છે બીજી ગાથા છે ને, કે આત્મામાં આત્માને રાખે છે એટલે શું છે કે આત્મામાં આત્મા પણ છપાય છે, અનુભવ પ્રધાનતા એ પ્રકારે છે, આત્મામાં આત્મા પણ સ્થપાય છે કે આ હું, ત્યારે એને આત્માને આત્મામાં રાખ્યો અને એ આત્મા પર્યાય દ્વારા આમ તો એમ છે પર્યાય દ્વારા પરબ્રહ્મમાં મમત્વ કરે છે ત્યારે એને આત્માને આત્મામાં રાખ્યો એમ થાય છે, પરમાત્મા થાપ્યો હું પણ થાપ્યો એને એમ થાય છે કે જ્યાં એ આત્મા છે નહીં, ઉપયોગ પરમા જીવો એટલું જ નહીં પણ પરમા હું પણ એને થાય છું, હું છું એમ એને એમ થાય છે, આ હું છું, આ મારું સર્વસ્વ છે, હું કેમ એના વિના જીવી શકું, ખરેખર તો એમ થયું છે કે હું એના વિના કેમ જીવી શકું, એના નહીં હોવાની કલ્પના પણ કરી શકાય નહીં છે કે નહીં, મમત્વ પડ્યું છે ત્યાં બધું થાય, એ તો શરીરમાં શું પરિવારમાં એમ જ માને છે, જ્યાં એને મમત્વ પડ્યું છે ત્યાં એને મરણ તુલ્ય આઘાત થાય છે, એ તો પ્રત્યાઘાત ન પડ્યો હોય ત્યાં સુધી એને ખબર હતી નથી, પણ એ મમત્વમાં જ એ પ્રત્યાઘાત પડેલો હતો, જ્યારે મમત્વ થાય છે ત્યારે જ જોને જરાક પ્રતિકૂળતા થાય છે અને જીવ છંછેડાય જાય છે ત્યારે આખે આખો જ પરિણમે છે કે એમાં ક્યાંય બાકી અનુભવ માં રહીએ છે અને કે આ સિવાયનો હું કઈ છું? તે કાળે જેટલો કષાયાન્વિત થાય છે એ આખે આખો એવો અનુભવે કે કઈ બાકી રાખે છે. આમ તો એની પર્યાય છંછેડાઈ જાય છે. હા, પણ આખે આખો પોતાને એવો અનુભવ કરતો હોવાથી જીવ છંછેડાઈ જાય છે એમ કહેવામાં આવે છે. અને એમાં બરાબર ભાવ સમજાય છે. પર્યાય ને આત્મા કહેતા એમાં બરાબર ભાવ સમજાય છે, તેમ અહીંયા પર્યાય ને આત્મા કહેતા બરાબર ભાવ સમજાય છે. અનુભવ પ્રધાન શૈલી છે, આગમ પ્રધાન શૈલી નથી, પણ અનુભવ પ્રધાન શૈલી છે. શરૂઆત થી શૈલી જેવી છે. આચાર્ય તો અનેક જગ્યાએ જોવા મળશે. એ દ્રષ્ટિથી જોઈએ તો અનેક જગ્યાએ આ પ્રકારની વાત લીધી છે. જે અચળ ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ એમ આત્માથી જ પોતાથી એટલે આત્માથી જ અનવરતપણે નિમગ્ન રાખે છે, એવી જે અમૃતચંદ્ર જ્યોતિ અથવા એવી જે જ્ઞાન જ્યોતિ તે સદાય એવી ને એવી પ્રકાશમાન રહો એમ કહે. એટલે એમ કહે છે કે અનંત કાળાવલી આ પ્રકારે જ વહો, બીજો એમાં પ્રકાર ઉત્પન્ન થાય નહીં. એ જ આત્માની સાથે સ્વરૂપ સાથે સુસંગત છે, અને બીજું કાંઈ થાય તો એ વિખવાદ છે, વિસંવાદ છે. તો કહ્યું ને આગળ, તેથી બને વિખવાદ બંધન કથા. એ વિસંવાદ છે આત્માના શાંત સ્વરૂપમાં ક્લેશ છે, વિરોધ છે. અકષાય સ્વરૂપ એવું આત્મા, એની અવસ્થામાં ચારે કષાય હોતા એને એનું ભાન રહેતું નથી. અકષાય સ્વરૂપ જે આત્મા નિષ્કષાય સ્વરૂપ છે, જેમાં કષાય ની ગંધ માત્ર પણ નથી, એવું પ્રત્યક્ષ સાક્ષાત સ્વરૂપ છે. ચાર કષાયના અસ્તિત્વમાં એનો ભાન રહેતું નથી, શાન ભાન ગુમાવે છે. જ્યાં એક પહેલી ચોકડી ગઈ અનંતાનું મંદિર ત્યાં ભાનમાં આવે છે કે હું એક આત્મા જગતમાં જે કોઈ વ્યવહારિક દશાનું સ્થાન છે કે આ ફલાણા 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 આ એ
જેમ કે શ્રેણી કે રાજા આમ તો ભીમ પડેલા છે, સાઈ સમ્યક દ્રષ્ટિ છે. આવતી 24 ના પ્રથમ પદ્મનાભ નામના તીર્થંકર છે, ત્રણ કષાય છે એટલી વેદના છે, ત્યાં પણ ત્રણ કષાય છે એટલી વેદના છે. 84,000 વર્ષ નો આયુષ્ય રાજા ગયા છે, એમાંથી 2500 વર્ષ ગયા. મારું સામે ના વખત ના હતા ને 2500, 81,000 વર્ષ સુધી ત્યાં સ્થાન છે. પહેલી નાતી છે ને છે કસાય જેટલો છે એટલી દુઃખની વેદના છે, એટલો શરીર સાથે પરિણામ સંબંધ રાખે છે. પર્યાય છે એટલું શરીર સાથે પર્યાય સંબંધ જોડે છે અને જોડે છે એટલું દુઃખ થાય છે એટલું દુઃખ થાય છે એમ કે પછી એમ કહ્યું આત્મા તો આનંદની મૂર્તિ છે શરીર વેદનાની મૂર્તિ છે અને આત્મા તો આનંદની મૂર્તિ છે અત્યારે જ આત્મા આનંદની મૂર્તિ છે ચાર કસાય છે ત્યાં ભાન ઉડી જાય છે હું કોણ છું કેવું છું કેમ છું ક્યાં છું કેટલી ભાન રહેતો પણ ભાને પર્યાય માં છે ને ભાન થવું એ પણ પર્યાય માં છે બે પર્યાય નો વિષય છે ને ત્યાં બેભાનપણું છે ત્યાં સભાનપણું નથી અને સભાનપણું છે ત્યાં બેભાનપણું હતું ત્યાં પોતે હું એવું એકત્વ કરી લઈએ છે એક મેઘપણું કરી લઈએ છે જરાય ભિન્નપણું અનુભવાતું નથી ત્યાં એને હું છું હું એનાથી ભિન્ન છું એવું ભાન રહેતું નથી આખો આત્મા એને જ આત્મા કલ્પે છે આત્મા નથી પોતે આત્મા નથી એને જ આખો આત્મા એ કલ્પે છે એની કલ્પનાની તીવ્રતા એટલી છે એકત્વની કે એનો હું ભિન્ન આત્માનો એને પ્રતિભાસ પણ રહેતો નથી વિચાર કરે પણ એનો ભાષણ આવતું એટલી તીવ્રતા છે વાક્ય એવું છે બહુ બહુ વિચાર આવી એવું છે અંતર્મંથન કરે કે આ શું અત્યારે આ આમ કેમ પરિણમનમાં અને આત્મા શું એના ઊંડાણમાં જાય એ વિચાર આવ્યો છ મહિનાની વાત છે ને એ તો છ મહિના તો ઉત્કૃષ્ટ વાત છે વાત તો 15 મહિનાની છે ખરેખર તો નિરંતર ની વાત આવે ને 6 નિરંતર લાગ્યા રહેવું 6 કઈક આખો સંસાર ઊંધો પડી જાય તો નિરંતર નો અર્થ એમ છે કે આકરો પૂજા વિના આત્મ પ્રયત્નમાં રહેવું એ 6 બીજું બધું ઊંધું પડી જાય તો ધ્યાન ન રહીએ તો ધ્યાન રાખતે ના રાખ જેમ થવાનું છે એનું તારા જેવા માટે તો 6 પણ છે નહીં તારું બુદ્ધિ ચાતુર્ય એકનું જોવામાં આવે છે થોડું કઈ ગામડાનો ગમાર જેવો છે ભૂત જેવો છે આ તો બહુ ઓછા ખંભાવાની વાત છે શંકા પડે ને માણસ ને જોવા આત્મ પ્રયત્નમાં નિરંતર લાગ્યા રહીએ અને નિરંતર લાગ્યા રહીએ તો બીજું ધ્યાન રહે નહીં કે એવું બનતું નથી જેટલો કોઈ ઉદયમાન પ્રસંગ હોય છે એમાં ઉપયોગ ઉપર છલ્લો તો જાય જ છે ભલે અંદર પ્રયત્ન ચાલતો હોય તો પણ અંદર ઉપયોગ તો ઉદય અનુસાર ઉપર છલ્લો તો જાય જ એટલે જે થવાનું હોય તે થાય ઉપર છલ્લો જાય કે આખો ઉંજીને ઊંધો ઉતરીને પડે ઓતપ્રોત થઈને તેથી કાંઈ સામેકાર સુધરી જાય છે એની તો વધુ કાળજી છે માટે એમ તો છે તો ઉદય અનુસાર તો ઉપયોગ ચાલે છે પણ એનું જો આ બાજુનો પ્રયત્ન હોય તો 15 એના માટે બસ છે પછી વધુમાં વધુ એને 6 મૂકવામાં કહેવામાં ગણવામાં આવે હે કરવાનો સવાલ રહેતો આ તો કહે છે કે તું જ પરમાત્મા છો તું પરમાત્મા છો એના શરણે જા એટલી જ વાર છે. હું તો એક જ સમયની છે, પણ બીજો રસ પડ્યો છે અને તોડવાનો પ્રયત્ન ને પ્રયાસમાં થોડો કાળ જાય છે, એટલી વાત છે. અને ગેરેન્ટેડ જ વાત છે વળી, એમાં કોઈની ગેરંટી આપવાનો તો પ્રશ્ન રહેતો. અનાદિથી અરિહંત ભગવંતો આ વાત ગેરેન્ટેડ પણ કહેતા આવ્યા, એને એની ગેરંટી ન માનવી હોય. બજારમાં કોઈ આર્ટિકલ ખરીદવા જાય છે ને, ગેરંટી કાર્ડ સાથે હોય છે, એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ. કોઈ કંપની ઉપર વિશ્વાસ રાખે છે, ભાઈ આ કઈ કંપની છે, સુધર છે તો એની ગેરંટી ઠીક છે, બોગસ છે તો ખબર ને 10 વર્ષની ગેરંટી આપણે ઘરે જતા ઠેકાણે થઈ જાય. આ તો અરવિંદ ભગવાન ભગવંતે આ ગેરંટી આપેલી છે. એમાં કઈ કોઈ હવે નવી આપવાની જરૂર છે ને બાકી રહી છે એમ છે. એને પોતાને એ વિષયમાં જે પ્રકારે યથાયોગ્યપણે વિચાર હોવો જોઈએ, વિચાર હોવો ઘટે છે એટલો પણ વિચાર નથી એ એમ બતાવે છે. પછી પરિણમન કાંઈ અધરથી આવતું નથી, પરિણમન કાંઈ અધરથી થોડું આવે છે. એટલી વિચારધારા પણ એની ન હોય, વિચાર દિશા ન હોય, એથી ઊંડે જવાનો તો સવાલ રહેતો. આત્મજીવિ પ્રાપ્ત કરેલા એટલે અનુભૂત થયેલા સ્વભાવને કદી છોડતી અનંતકાળ પર્યંત અનુભૂતિમાં મગ્ન રહે છે. અને જેના પ્રગટ થવાથી મોહાંધકારનો નાશ થયો છે, મોહ છે અંધકાર છે, અંધકારમાં દિશા સૂજ આવતી નથી, કઈ બાજુ મારું નિવાસ સ્થાન છે એ અંધકારમાં ખબર પડતી નથી. બહુ અંધારું જોયું છે, બહુ અંધારું હોય ત્યારે એમ કહે હાથ હાથને સૂજે નહીં, પોતાનો હાથ આમ કરે તો પોતાને દેખાય નહીં. ગામડામાં રહ્યા હોય ને ચાલો, આ બધી વધારે હોય છે ગામડામાં, બહુ અંધારો રમાસ તો એમ કહેવાય કે હાથ હાથને સૂજે. એવા અંધકારમાં કોઈ અજાણા સ્થળે હોય તો કઈ બાજુથી ઘર ભણી જવાય, જંગલમાં ભૂલા પડ્યા હોય તારા ચાલતા ને પગે ચાલી જતા, એ મૂળના અંધકારમાં મારું હિત શેમાં છે અને મારું અહિત શેમાં છે, સ્વસન્મુખની દિશાનો રસ્તો કયો છે એને એને સૂજ આવતી. પછી કયા કયા ભક્તિ પૂજાને ધમાલ ગમી એટલી અને એમાં કાંઈ પત્તો લાગતો. આ તો આત્મ અમૃતિંદ્ર જ્યોતિ ઉદયમાન થઈ છે. જેનો સ્વભાવ નિષ્પત્ન છે એટલે કે સામે કોઈ પ્રતિપક્ષ જેના સ્વભાવમાં રહ્યો નથી, જેને કોઈ પ્રતિપક્ષ નથી, જ્યાં આત્મજ્યોતિ ઉદયમાન થઈ કે એને કોઈ પ્રતિપક્ષ રહેતો નથી, અજાત શત્રુ છે એમ કહે છે. જે નિર્મળ છે, લોકમાં કહેવાય છે ને, બધાની સાથે કોઈની સાથે જિંદગીભરમાં વેર ન કર્યું હોય એને અજાત શત્રુ કહેવામાં આવે છે. જાત એટલે જન્મ, અજાત એટલે જન્મો નથી, જેને શત્રુ જન્મો નથી અને અજાત શત્રુ કહે છે. પછી આ આત્મા એવો છે કે પછી એને કોઈ શત્રુ મિત્રનો કોઈ વિકલ્પ છે નહીં. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, એને શત્રુ શત્રુ રૂપે દેખાતો નથી, મિત્ર મિત્ર રૂપે દેખાતો. એટલે મિત્રતાનો ભાવ રાખનાર અને શત્રુતાનો ભાવ રાખનાર, સામે હોતો ભલે હો પણ આ જીવના જ્ઞાનમાં તો મિલ માત્ર છે, એને કોઈ શત્રુ મિત્ર છે. એવું જેનો સ્વભાવ નિષ્પત્ન છે, જે નિર્મળ છે એટલે પૂર્ણ પવિત્ર છે, જેમાં કસાય કલંકનો અનંતમો અંશ પણ નથી, અને જે પોતાના સામર્થ્ય પૂર્ણ છે એની શક્તિ એને કોઈની પાસે લેવા જ આવી નથી, એવી આ ઉદય પામેલી અમૃતચંદ્ર જ્યોતિ સર્વ તરફથી જાજલ્યમાન રહો એવું જે આત્મા હું અમૃત સ્વરૂપ, ચંદ્ર એટલે શીતળ સ્વરૂપ, જ્યોતિ એટલે પ્રકાશ સ્વરૂપ, એવું જે આત્માનું આત્મારૂપ થયેલું પરિણમન, આત્માનો આત્મારૂપ થયેલો ભાવ એ સર્વ તરફથી પરિસમનતા, સમનતા સંદર્ભ છે ને, સર્વ તરફથી રાજવિમાન રહો, પ્રકાશમાન રહો, ભાવાર્થ છે. એમાં પેલા અમૃતચંદ્ર શબ્દ ઉપર થોડોક વિદ્વત્તાપૂર્ણ ખુલાસો છે પંડિતજીને, જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. બે વાત લીધી, અમૃત એટલે મરે નહીં તે, અને જેનાથી એટલે જે બીજાને મારે નહીં, ઝેરથી બીજો મરે પણ અમૃતથી કોઈ મરે નહીં. જેનું મરણ નથી પછી તથા જેનાથી અન્યનું મરણ નથી અમૃત છે. આ તો લૌકિકમાં કહેવાય છે ને, એવું કોઈ પ્રવાહી ખરેખર જગતમાં છે નહીં. એ તો જેટલા જીવ જન્મે છે એ આયુષની મર્યાદા લઈને આવે છે, અને એ આયુષની મર્યાદા પૂરો થતા એક સમય માત્ર પણ કોઈનું મરણ પાછું ખેલાય છે એવું બનતું. અમારે એક કેસ થયો ને કોર્ટમાં, કોર્ટના પગથિયે બહુ સારું પંજાબી વડી હતું, નીચાય અને સશક્ત શરીર હતું. કોર્ટના પગથિયે બેઠા બેઠા ભેગા, ડાક્ટર આવે ને જોવે ને તપાસે ને કઈ વાત રહી, એ તો આયુષ પૂરો થવાનો એ જ કાળ, એ જ દ્રવ્ય, એ જ ક્ષેત્ર, બધું જ નિયત, એમાં એક સમય આગું પાછું થાય. શરીર અત્યારે તંદુરસ્ત છે ને પેલા રોગ આવે ને પછી મરે એમ પણ છે, એ તો બગાસું આવે. અને ભાઈ ઉપર પૂરતું મન છે ને સીધું ઉપર જાય, આવું કોઈ અમૃત પીએ તો અમર થઈ જાય. અસ્વસ્થામાં અમર છે, સ્વાદિષ્ટ હોય તેને પણ લોકો રૂઢિથી અમૃત કેવું છે ભાઈ, મીઠું અમૃત જેવું, પછી ભલે નાળિયેરનું પાણી હોય કે કેરીનો રસ હોય કે ગમે તે હોય, મીઠું અમૃત જેવું એમ કહેવામાં આવે છે. એ રૂઢિથી કહેવાય છે, એ ત્રણ વાત રૂઢિથી કહેવાય છે. અહીં જ્ઞાન ને એટલે આત્માને જો આત્માને કેવું છે ત્યાં જ્ઞાન ને કહે છે, તો એવી જેવી છે. ચલો અહીં જ્ઞાન ને અમૃતચંદ્ર જ્યોતિ કહેલ છે, જ્ઞાન ને અમૃતચંદ્ર જીતી ગયેલ છે એટલે આત્મા ને અમૃતચંદ્ર જીતી કહેવામાં અર્થાત અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ એવું પણ એનો અર્થ કરવામાં આવે છે. અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ તે લુપ્તોપમા અલંકાર ઉપમા ને લુપ્ત કરી એમ લુપ્ત ઉપમા અલંકાર થી જાણવું કારણ કે તેને લુપ્ત ઉપમા અલંકાર કહ્યો કે અમૃતચંદ્ર વત જ્યોતિ નો સમાસ કરતા વત નો નથી અને ચંદ્ર સમાન શીતળ અથવા શાંત સ્વરૂપ છે એવું જ આત્માનું સ્વરૂપ છે એને અમૃતચંદ્ર રૂપ એનું રૂપ એમાં એનો ભેદ પાડવો આત્માને એના ભાવથી ભેદથી જુઓ ભાવભેદથી જુઓ એને ભેદરૂપક અલંકાર કહેવામાં એ પણ ભાષા અલંકાર છે. ભેદરૂપક અલંકાર થાય છે અમૃતચંદ્ર જ્યોતિ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર કહેવામાં આવે છે. એમાં રૂપ શબ્દ ન વાપરીએ અને અમૃતચંદ્ર જ્યોતિ એમ અભેદપણે કહીએ તો એને અભેદરૂપક અલંકાર કહેવામાં આવે છે. એમ ઘણા એનો વિશાળ વિષય છે. અમૃતમય ચંદ્રમાં સમાન કહ્યું હોવા છતાં અહીં કહેલા વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ શું કહે છે કે આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યું હોવા છતાં અહીં એ સિવાય પણ બીજા વિશેષણો આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે. વ્યતિરેક છે કે ચંદ્રમાનો જેવો સ્વભાવ છે એથી વિરુદ્ધ સ્વભાવ પણ આત્મામાં રહેલો છે. આ અમૃત અમૃતમય અમૃતચંદ્ર એમાંથી આ કાઢ્યું છે. અમૃતચંદ્ર આત્માનું નામ છે. એ અમૃતચંદ્ર શબ્દ ઉપર પંડિતજીએ ખરેખર તો વિશેષ વાત કરી છે અથવા અહીંયા પંડિતજીની વિદવત્તા પ્રસિદ્ધ થાય છે. વિદ્વાન પણ છે ને એક શબ્દ માંથી કેટલા અર્થ કાઢવા એને આટલો વિરોધાભાસ છે બે કાઢ્યું છે એક માંથી વ્યતિરેક છે એનો અર્થ વ્યતિરેક એટલે જુદાપણું છે એમ આટલો મેળ છે અને આટલું જુદાપણું પણ છે એમ કરીને બીજી વાત કરી છે. એક જ શબ્દ માંથી બે વાત કાઢી છે કારણ કે બીજા વિશેષણો માંથી એ કાઢ્યું અમૃતચંદ્ર માંથી એનો મેળ કાઢ્યો બીજા વિશેષણ માંથી એનો જ એનો વ્યતિરેક કાઢ્યો છે એ વિદવત્તા બતાવે છે. એવું ઘણું ઉઘાડો હોય છે ભાઈ વિદ્વાન અજ્ઞાન અંધકાર નું દૂર થવું જણાવે. ચંદ્રમા કઈ અજ્ઞાન અંધકાર ને દૂર કરતો નથી એ તો અમાસ નું અંધારું હોય તો પૂગળ ના અંધારા ને દૂર કરે. આત્મા તો અજ્ઞાન અંધકાર ને દૂર કરે છે મોહનો વંશ કરે છે. વિમલ પૂર્ણ વિશેષણ લાંછન રહીત પણ તથા પૂર્ણપણું બતાવે છે. વિમળ છે એટલે જેમાં મલિનતા નથી એવું બતાવે છે. જયારે ચંદ્રમાત્મા તો મલિનતા રહેવી લાંછન છે ને ચંદ્ર નો ડાક છે એ ચંદ્રમામાં ડાક છે પણ આત્મામાં ક્યાંય ડાક વ્યતિરેક બતાવે છે. લાંછન રહીત પણ તથા પૂર્ણપણું બતાવે છે. જયારે ચંદ્રમા પૂર્ણ છે વધઘટ ક્યાં કરે છે મીઠાપતનો સ્વભાવ વિશે પણ રાહુ બિંબ થી તથા વાદળા આદિ થી આચ્છાદિત ન થવાનું જણાવે છે. ચંદ્રમા આગળ વાદળું આવે અથવા રાહુ આગ્રહણ થાય છે ને, એનો પ્રતિપક્ષ સ્વભાવ છે. જયારે આત્મા ને કોઈ પ્રતિપક્ષ સ્વભાવ છે એનો વિરોધાભાસ છે. અને સમંતવાદ વલતું કહ્યું છે કે સર્વ ક્ષેત્રે તથા સર્વકાળે પ્રકાશ કરવાનું જણાવે છે. પણ ચંદ્રમા આવો, ચંદ્રમા કઈ સર્વ ક્ષેત્રે ને સર્વકાળે પ્રકાશ કોમ, એમાં અંધારું હોય છે, ચંદ્રમા નો પ્રકાશ હતો. અને અમુક ક્ષેત્રે પ્રકાશ હોય છે તો બીજા ક્ષેત્રે પ્રકાશ કોમ. આ તો સર્વ ક્ષેત્ર ને પ્રકાશ હોય છે અને સર્વકાળે પ્રકાશ હોય છે. ચંદ્રમાની માં ખરેખર આત્માને લાગુ પડતી, તેથી આત્માને અનુપમ પણ કહેવામાં આવે છે. આમ તો કોઈ મિનિટમાં લાગુ પડતી
આત્માની બરાબરી કરી શકે એવો જગતમાં કોઈ પદાર્થ છે
એમ એમ અર્થ, એટલે એને અનુપમ પણ કહેવામાં આવે છે. અને કેટલાક વિશેષણોથી બરાબરી કરીને એની વિશેષતા પણ બતાવવામાં આવે છે. ખાલી અમૃતચંદ્ર માંથી આટલું કહ્યું છે. અમૃતચંદ્ર શબ્દ વાંચો, સમાન અને ચંદ્ર સમાન આત્મભૂતિ સદાય સર્વદા પ્રકાશમાન રહો. જજ્વલતું એમ બીજું છે, જાજલ્યમણે જાજલ્યમાન પણ પ્રકાશમાન રહો, એ રીતે પ્રકાશમાન રહો. આ કાવ્યમાં એટલે આ કળશમાં ટીકાકાર આચાર્ય દેવી અમૃતચંદ્ર એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય બે કાવ્યો કરીને આ સમાચાર શાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા કરી મૂક્યા છે. છેલ્લા બે શ્લોક છે, 270 શ્લોક છે. અજ્ઞાન દશામાં આત્મા સ્વરૂપ ને ભૂલી રાગ દ્વેષમાં વર્તતો હતો. બાકી રીતે અવિચરિત ચિદાત્મની આત્મના આત્મની આત્મની અનવ્રત નિમગ્ન ધારયતો ઉદિતમ અમૃત જ્વલતુ વિમલપૂર્ણમ મીશપત્ન સ્વભાવ. ઈતદ અમૃતચંદ્ર જ્યોતિ ઉદિતમ પ્રત્યક્ષપણે વિદ્યમાન અમૃતચંદ્ર જ્યોતિ. અમૃતચંદ્ર જ્યોતિ આ પદના બે અર્થ છે. પહેલો અર્થ, અમૃત એટલે મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો. મોક્ષરૂપી ચંદ્રમાનો પ્રકાશ પ્રગટ થયો એવું એક અમૃતચંદ્ર જ્યોતિનો ભાવાર્થ એમ છે કે શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. મોક્ષ માર્ગ પ્રત્યે સ્વરૂપનું જ્ઞાન થયું, સ્વરૂપનો અનુભવ થયો કે મોક્ષ માર્ગનો પ્રકાશ પ્રગટ થયો અથવા મોક્ષ માર્ગની શરૂઆત થઈ. ભાવાર્થ આમ છે
કે શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એવો આત્મનો પ્રકાશ થયો. શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ, બીજો કોઈ મોક્ષનો માર્ગ નહીં. શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ એ જ મોક્ષનો માર્ગ છે. રાજમલજી આગળ પણ અનેક જગ્યાએ આ વાત કહેતા આવ્યા છે. શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ એ જ સમ્યક દર્શન, શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ એને જ મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. એ સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ છે નહીં. કોઈ પંથ, કોઈ વાડો, કોઈ સંપ્રદાય કે એના કોઈ રીત રિવાજ રૂઢી એ કોઈ મોક્ષનો માર્ગ છે નહીં. અથવા એનો કોઈ વેશ કે ગ્રહણ ત્યાગની વિધિ નિષેધ, વિધિ નિષેધ છે ને એમાં, એ કોઈ મોક્ષનો માર્ગ છે નહીં. અથવા કોઈ પુણ્યના પરિણામ, કોઈ પણ પ્રકારના પુણ્ય પરિણામ જે મોક્ષનો માર્ગ છે એમ બધું એમ આવી જાય છે. શુદ્ધ જીવ સ્વરૂપ મોક્ષ માર્ગ એટલે જેમાં શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ છે અથવા પ્રગટ છે, પ્રકાશમાન છે, એ મોક્ષ માર્ગ છે. એવા અર્થમાં એમાં પ્રકાશ છે. એ અમૃતચંદ્ર જ્યોતિમાંથી કહી દીધું. બરાબર, અમૃતચંદ્ર જ્યોતિ અમૃતચંદ્ર આધાર બીજું નામ છે. એમાંથી એ કહ્યું અમૃતચંદ્ર એટલે શુદ્ધ જીવ સ્વરૂપ અને જ્યોતિ એટલે એની પ્રકાશના પર્યાય, મોક્ષનો માર્ગ એવો એક અર્થ છે. બીજો અર્થ આમ છે કે પંડિત હોય તો આમ કે આમાં આમ જ અર્થ થાય ને આમ અર્થ ન થાય. કે છે કે અમને ભાવ આવે છે એવો અર્થ થાય છે. સર્વત્ર એવું છે ને, આપણા જ્ઞાન સૂક્ષ્મ 320 નંબરની ગાથા છે એમાં અમૃતચંદ્રાચાર્ય એમાંથી જે ભાવ ભાષો છે એ અનુસાર ટીકા કરી છે. અને લેશનાચાર્ય દેવે પણ પોતાને ભાવ ભાષો એવી ટીકા નહીં. સૂત્ર તો એક ને એક છે, એના કરતા આમ છે. આ ગાથા ચારે શાસ્ત્રમાં છે. રૂપમ અલિંગમ સ્પર્શમ અલિંગ ગ્રહણમ, અલિંગ ગ્રહણ ની ગાથા છે ને એ ચારેમાં છે. સમયસારમાં 49 ની છે. એક શબ્દો પ્રવચનસારમાં 172 ગાથામાં છે. 50 નિયમસારમાં પણ છે. એક ને એક આચાર્ય ટીકા કરતા છે. ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય, સમયસારના અમૃતચંદ્રાચાર્ય અને 50 ટીકાની ટીકા પણ અમૃતચંદ્રાચાર્ય. શબ્દો તેનાથી બધાનો જુદો જુદો અર્થ કરેલો. એક અર્થ તો આમ થાય છે, બીજો અર્થ આમ છે કે અમૃતચંદ્ર નામ છે ટીકાના કરતા આચાર્યનું. ટીકાના કરતા જે છે એ આચાર્યનું નામ અમૃતચંદ્ર આચાર્ય છે. તેમની જ્યોતિ એટલે ગુરુદેવ કહે છે કોઈ છે આ શાસ્ત્ર સમજે એને મૂળમાંથી ભ્રાંતિનો નાશ થાય. આનાથી આમ થાય, આનાથી આમ થાય, કોઈ મારું ભરું ભરું કરે, હું કોઈનું ભરું ભરું કરું છે ને, અનેક પ્રકારની કરતાપણાની ભ્રાંતિ જગતમાં છે. જેમને મૂળથી ઉખેડી નાખી છે, મૂળનો અર્થ કર્યો છે ભ્રાંતિ. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું વસ્તુનું સ્વરૂપ વ્યક્ત કર્યું છે, જેવું છે એવું. તેથી ભ્રાંતિનો નાશ થયો છે, જેને ભ્રાંતિ રવા દીધી નથી. આ વેમમાં માને છે ને માણસો અનેક પ્રકારના, આમ થાય તો આમ થાય, આમ થાય તો વેમ તો કેવી રીતે ચાલે છે. ફિલ્મ છાપવામાં આવ્યું હતું ભૂતપ્રેતનું, જેમના કપડાં ઉડી જાય છે, બારી ખસી જાય છે, ફરવાનું થાય છે. પછી નક્કી થયું કે આ ઓલો બનાવ બીનો હતો એમાં ભ્રમ બધાને થતો થયો, આને કારણે થાય છે, વાતમાં કાંઈ હતું
નહીં.
પગે લાગવું એટલે નમવું, આત્મા નમવું એટલે આત્માના સ્વભાવ પ્રતિ પર્યાય નું નમવું. બસ આ એક જ કાર્ય છે, બીજા કોઈ કાર્ય કરવા માટે આ કાર્ય કરવાનો તો પ્રશ્ન જ રહેતો કે આ કામ કરવું છે માટે પહેલું આ કામ કરવું, આ જ કામ કરવું છે ને બીજું કામ કરવાનો પ્રશ્ન રહેતો. ત્યાં સુધી આત્માને માનવાની વાત કરે કે જીનેન્દ્રદેવને માનવાની વાત કરે કે પછી મેલડીને માનવાની વાત કરે, પણ ઊભું છે મેલડીને માનવા વાળો એમ કે છે કે આને હું ધરાવીશ, એમ કે ભોગ ભોગ હોય ચોર ચોરી કરવા જાય ને વાઘ પકડાયશ નહીં, મેલડીના દર્શન કરીને જાઓ ને ત્યાં ઘીનો દીવો કરીને જાઓ તો ચોરી કરવા જાઓ તો પકડાવ નહીં, પકડાવ તો છૂટી જાઓ. આ દુકાને નીકળે તો શુકન જોવે અને ઘરમાં ભગવાનના દર્શન કરીને નીકળે. આ જીનેન્દ્રદેવનો ફોટો રાખ્યો છે, સોમગઢમાં જે સિમંદર ભગવાનના પ્રતિમા છે એનો ફોટો ચિતરાયો છે, દર્શન કરીને ગામ જઈએ તો દુકાને બરાબર હરખું ચાલે, ભાવ બેસી જાય નહીં. ઠીક તે પણ પ્રતિષ્ઠિત હોય છે, અપ્રતિષ્ઠિત નહીં. પણ બંનેના જે જુદા જુદા સંયોગને સુધારવાના ધ્યેયમાં પીડ્યો પીડ્યો જીવ ગુરુ સાથે પોતાના અનુભવ ને ઉપાયો છે
બુદ્ધિ ક્રાંતિમાં નિરાકરણ આવી જાય છે. આ શાસ્ત્રમાં સંદેહપણે હંકારી જાય છે. જેટલો કઈ વિસ્તાર કર્યો છે અને એક પ્રકારે જે કઈ કર્યું
જ્ઞાન માત્ર શુદ્ધ જીવ આચાર્ય જે કહેતા આવ્યા છે ને એ અનુસાર રાજમુનિજી પણ પદ્ધતિ એ જ બોલી છે. જ્ઞાન માત્ર શુદ્ધ જીવ, શુદ્ધ જીવ એટલે શુદ્ધ જીવનું સ્વરૂપ એટલે જ્ઞાન માત્ર. જ્ઞાન માત્ર શુદ્ધ જીવ વડે પર્યાય છે, છતાં એને જ્ઞાન માત્ર કહેવામાં આવે છે. શુદ્ધ જીવમાં શુદ્ધ જીવને નિરંતર અનુભવ ગોચર કરતો થતો આ એનો વિષય છે. શુદ્ધ જીવનું સ્વરૂપ કહે છે, સેના વડે કહે છે કે શુદ્ધ જ્ઞાન માત્ર એમ કહેતા શુદ્ધ જીવ દ્વારા એ કહેવામાં આવે છે. શુદ્ધ જીવમાં એને અનુભવ ગોચર કરીને કહેવામાં આવે છે, એને શુદ્ધ જીવને કહેવામાં આવે છે. એવું આ શાસ્ત્ર છે. નિરંતર અનુભવ ગોચર કરતું થતું શાસ્ત્ર કેવું છે કે નિરંતર અનુભવ ગોચર કરતું થતું શાસ્ત્ર અનુભવ કરે છે. કહેનાર શાસ્ત્ર કહેનાર નિરંતર અનુભવ ગોચર કરીને આ વાત કહે છે. જે બાર કહેવાનું તાત્પર્ય છે ખરેખર એમ છે કે શુદ્ધ જીવને કહેવો એ બાર અંગને કહેવાનું તાત્પર્ય છે. દિવ્ય ધ્વનિને કઈ કહેવાનું તાત્પર્ય હોય તો શુદ્ધ જીવનું સ્વરૂપ કેવું છે એ બતાવવા માંગે છે. કેવો છે આત્મા? અવિચલિત ચિરાત્મની સર્વકાળ એક રૂપ છે, ચેતના તેજ છે સ્વરૂપ જેનું એવો છે. સર્વકાળે એક ચેતના માત્ર, એક જ્ઞાન માત્ર, એક જેનું સ્વરૂપ છે, એમાં બધું આવી જાય છે, અખંડ સ્વરૂપ આવી જાય છે એવું છે. નાટક સમયસારમાં અમૃતચંદ્ર સૂરીએ કહેલા જે કહેલો જે સાધક ભાવ કે અહીંયા સંપૂર્ણ સ્વરૂપને ભૂલીને રાગ દ્વેષમાં વર્તતો હતો, જે પોતાના સ્વરૂપના અભાનપણામાં દ્વેષી હું ફલાણો એમ ભાવમાં જ પોતાનું સ્વરૂપ માનીને રાગ દ્વેષમાં વર્તતો હતો. પરદ્રવ્યની ક્રિયાનો કરતા થતો હતો એનું જ્ઞાન છે. શરીરના કાર્ય હું કરું છું, બીજાના કાર્ય પણ હું કરું છું જગતના. પરદ્રવ્યની ક્રિયાનો કરતા થતો હતો અને એ ક્રિયાના ફળનો ભોગતા થતો હતો. હું પુણ્ય કરનારો અને હું પુણ્યના ફળને ભોગવનારો આમાં સારા પ્રક્રિયા હશે ત્યારે આ અવસર મળ્યો ને, મનુષ્ય દેહ મળ્યો, આવો વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રનો સંયોગ થયો, એ પુણ્ય કરનારો હું ને એ પુણ્ય ફળને ભોગવનારો હું. બીજાને ગમે એમ હોય પણ અમારે કઈ પ્રતિકૂળતા નથી. પુણ્ય ક્રિયા છે ત્યારે ને કે છે કે ક્રિયાનો કરનારો અને ક્રિયાનો ફળનો ભોગવનારો એ અજ્ઞાન દશામાં એનું વર્તણું છે, બીજું કઈ એમાં એના જ્ઞાનનું એમાં દિવાળું જાહેર થાય બીજું કઈ એમાં. મારી ગણતરી છે આમની પાસે તો આમ છે આમ છે આમ છે, આ કઈ ખાલી નથી, સાધારણ નથી. બીજા તો બધા સાધારણ, આ કઈ સાધારણ નથી. સમાજમાં સદામાં કુટુંબીમાં બજારમાં જે કઈ દુનિયા હોય બધી એમાં એને આમ ગણવામાં આવે છે, મોટાય છે ને બધી. ભાઈ એ પામરતાની ગણતરી છે, પામર જીવો દ્વારા પામરતાની ગણતરી કરવામાં આવે છે. બીજા પામર તારી પામરતાને વધારે કહે ત્યારે તું ખુશી થાય છો, તો તારી પામરતા તો એથી વધારે થઈ. પેલા પામર કરતા તું વધારે પામર. દીકરીના લગ્ન એના જ્ઞાન નું દિવાળું પ્રસિદ્ધ કરતો એમ છે, એનું નામ અજ્ઞાન છે. પરંતુ હવે જ્ઞાન દશામાં તે ભાવો કઈ નહી એમ, જેની એને ઘણી કિંમત હતી, જેમાં એને ભર્યું ભર્યું લાગતું હતું, જેમાં એને મોટાઈ લાગતી હતી, બડાઈ લાગતી હતી, કે છે કે એ જ્ઞાન દશામાં તે ભાવો કઈ જ નથી, એની કઈ કિંમત જરાય જ્ઞાનમાં આવતી એમ અનુભવાય છે. એવા અર્થનો આ કાલ કહેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના અજ્ઞાન ભાવ છે એ તમામ અજ્ઞાન ભાવ એની કોઈ કિંમત છે. યસ્માદ દ્વૈતમ અભૂતપૂરા સ્વપરયો ભૂતમ યત્રોથમ અત્રાંતરમ યતોત્રાંતરમ રાગદ્વેષ પરિગ્રહે સતિ યતો જાતમ ક્રિયાકારકૈ મુંજાનાં ચ યતો અનુભૂતિખિલમ ખિન્ના ક્રિયાયા ફલમ તદ વિજ્ઞાનમગ્નમધુના કિંચિન ન કિંચિત કિલ. શ્લોકાર્થ જેનાથી અર્થાત એ પરસંયોગ રૂપ બંધ પર્યાય જનિત અજ્ઞાનથી પ્રથમ પોતાનું અને પરનું દ્વૈત થયું, અર્થાત પોતાના અને પરના શેષેપણા રૂપ ભાવ અદ્વૈતમાં દ્વૈતને ઉભો કર્યું એમ કે છે. પર અને પોતે બે તત્વો છે, છતાં પોતાને ભૂલીને અજ્ઞાન દશામાં પર સંયોગ રૂપ બંધ પર્યાય જમી એમ હું ફલાણો આ શરીર તે મારું, એનું ઠીકપણું તે મારું ઠીકપણું, એનું અઠીકપણું મારું અઠીકપણું. પ્રત્યક્ષ રોગ લાગુ પડે કોણ એને ઠીક માને? ભાઈ રોગ શરીરને લાગુ પડ્યો છે તને નહીં ઉતરે, વેદના થતી હોય ગળે ઉતરે. પ્રથમ પોતાનું અને પરનું પહેલી ભૂલા છે એની, એને સ્વપુરની ભિન્નતાને એને જાણી નહીં. સ્વપરિયો દ્વૈતમ અભૂતમ, દ્વૈત દ્વૈત અભૂત થયું, ખરેખર તો અભૂત શબ્દ લીધો છે. એનું જુદાપણું થવું જોઈએ, જુદાપણું થયું નહીં. અને એ દ્વૈતપણું થતા એકમાં સ્વમાં બેપણું થતા જેનાથી સ્વરૂપમાં અંતર પીડ્યું, પોતાના સ્વરૂપને અનુભવી શકતો નથી. અર્થાંત બંધ પર્યાય રૂપ જ પોતા બંધ પર્યાય